થેન્ક યુ હરેશભાઈ. આપણે બધાએ બહુ શાંતિથી હરેશભાઈ જે વાંચ્યું તે સાંભળ્યું, પ્રભુનો હું આભાર માનું છું. લખાણ વાંચન જરા લાંબુ હતું, પણ એથી વધારે લાંબુ હતું મારે વંચાવું હતું, પણ બહુ મોડું થઈ જાય એટલે વાતને બંધ રાખી. પણ એનીવે આ જે શાસ્ત્ર વાંચન આપણે કર્યું એને આધારે કેટલીક બાબતો મારા મનમાં ઉત્પન્ન થઈ અને એ કેટલીક બાબતો વિશે આજે આપણે વિચાર કરવા માગીએ છીએ. હવે જો તમે નિર્ગમન પુસ્તક 7મો અધ્યાયની 16મી કલમ જુઓ અથવા તો નિર્ગમન પુસ્તક 8મો અધ્યાયની 20મી કલમ જુઓ તો ત્યાં આગળ એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે અને મૂસા હારૂનને કહે છે કે યહોવાએ મને કહ્યું છે કે આ લોકોને તું મારી સેવા કરવા માટે જવા દે, અરણ્યમાં જવા દે. આ તો જેમ પહેલું પિત્તર 2 અધ્યાયના 8મી કલમ જેમ લખવામાં આવ્યું છે, પ્રભુના ખાસ લોક હતા, પ્રભુનો વારસો હતો, પસંદ કરેલી જાતિ હતી, રાજમાની યાજક, આ બધું અંદર લખવામાં આવેલું છે. અને જો તમે પુનર્નિયમનું પુસ્તક અને એનો 9મો અધ્યાય વાંચો તો ત્યાં આગળ વારસો છે આ પ્રજા, એમ ઇસરાયલ પ્રજા એમ નિર્દેશ કરવામાં આવેલો છે. એટલે આ પ્રજા પ્રભુએ ખાસ પસંદ કરેલી અને પ્રભુની એ ઈચ્છા હતી કે હું આ મારા લોકને મિસરની ગુલામીમાંથી મુક્ત કરું અને એમને લઈ જાઉં, પણ એ પ્રજા મારી થાય, મારી સેવા કરે અને મારી આજ્ઞાઓ પાળે, મારો ડર રાખે અને મારામાં જીવન જીવે. અને એ આશયથી પ્રભુ મૂસાની મારફતે અને પાછળથી યહોશુઆની મારફતે આ ઇસ્રાયેલી પ્રજાને અરણ્યમાં થઈને દોરી જાય છે અને ઠેઠ કનાન દૂધ અને મદની રલમછલમવાળા દેશમાં પહોંચાડે છે. અને પ્રભુની સમક્ષતા એની સાથે હતી. જો તમે નિર્ગમનનું પુસ્તક 13મો અધ્યાયની 6મી કલમ જુઓ તો ત્યાં આગળ લખ્યું છે કે પ્રભુ પોતે, જ્યાં કે એમ કે રાત્રે 13મો અધ્યાયની 21મી કલમમાં લખ્યું છે કે યહોવા દિવસે તેઓને માર્ગ દેખાડવા સારું મેઘસ્થળમાં ને રાત્રે તેમને અજવાળું આપવાને અગ્નિસ્તંભમાં તેઓની આગળ આગળ ચાલતો. પ્રભુ એમની સાથે હતો. પ્રભુએ કંઈક મારી સમક્ષતા મૂસા તારી સાથે ને તારા લોકની સાથે આવશે, હું તમારી સાથે છું. પ્રભુએ એટલી બધી એમના ઉપર કૃપા કરી કે આપણે જાણીએ છીએ કે એમને મુક્ત કર્યા, સમુદ્રમાં થઈને રસ્તો બનાવીને કોરી ભૂમિ થઈને એને દોરી જાય છે, અરણ્યમાં જાય છે અને પછી આપણે જોઈએ છીએ કે સોના અરણ્યમાં પહોંચે છે. હવે પહેલો મુદ્દો જે મારા મગજમાં આવે છે, ચિંતાઓ. જો તમે નિર્ગમન 15 અને છો જ્યાં મળે આપણે વાંચ્યું, એમાં આપણે વાંચ્યું અમે શું પીએ, ચિંતા કંઈક બાપરે પાણી કડવા છે, 3 દિવસની મજલ કાપી છે, પાણી દેખાયું નહીં, પાણી દેખતા કડવું થયું, હવે શું કરું, ચિંતા. પછી તમે જો ગણના 11 અને 4 વાંચો તો એમાં લખવામાં છે અમને ખાવાને માંસ કોણ આપશે, અને પછી પેલું બધું યાદ કરે છે ને ચિંતા, બાપામાં તો માંસ ખાવું છે ને માંસ કોણ આપશે. અને જો તમે નિર્ગમન 16 અને 3 વાંચો જે આપણે વાંચ્યું હમણાં, કેમ કે અમને આખી જમાતને ભૂખે મારવા તમે અરણ્યમાં લાવ્યા છો, મૂસા અને હારૂનની સામે ફરિયાદ કરે છે કે આ ભૂખે મારવા તમે લાવ્યા, અમને ચિંતા છે એમ શું ખાઈશું અને શું પીશું. હવે આ ચિંતાના બાબતમાં 2 ઉદાહરણ બધા જાણો છો, પણ મારી કહેવાની ઈચ્છા છે તે હું તમારે આગળ રજૂ કરું. માર્ક 4:35-41માં પ્રભુ ઈસુ પેલો તોફાન શાંત કરે છે ને, અને હોળીમાં બેઠા છે, પ્રભુ તો ઓશિકો ઉપર એટલે ડબોસા ઉપર ઓશિકા ઉપર ઊંઘી ગયા છે ને, મોટું તોફાન વાવાઝોડું થાય છે ને, ડાલમડોલ હોળી થાય છે ને, પાણી ભરાય છે ને, શિષ્યો તો બી ગયા ને બાપરે હમણાં ડૂબી મરીશું, અને પછીથી પ્રભુને ઉઠાડે છે. પણ જો અહીંયા આગળ શબ્દ છે હું ખાસ કહેવા માગું છું, શિષ્ય શું કહે છે, પ્રભુ અમે નાશ પામીએ છીએ એની શું તને ચિંતા નથી, ચિંતા. અને પછી પ્રભુ ઉઠે છે અને તોફાને શાંત પાડે છે, આપણે બધી વાત જાણીએ છીએ બરાબર. તો ત્યાં આગળ ચિંતાની વાત કે અમારું મૃત્યુ થઈ જશે, અને પ્રભુ એમને શું કહ્યું, ઓ અલ્પ વિશ્વાસ, ઓ તમારો વિશ્વાસ ક્યાં છે, કે છે હું તો તમારી પાસે છું, તમારે તો વિશ્વાસ રાખવાની જરૂર, તો તમારી ચિંતા કરવાની જરૂર નથી. પણ એ લોકો સમજી શક્યા નહીં. હવે જો બીજો એવો લુક 10:38-42 તેમાં પ્રભુ યસુ માર્થાના ઘેર જાય છે. માર્થા મરિયમ અને લાજરસ પર પ્રભુ ખૂબ પ્રેમ રાખતા હતા, આપણે બધા જાણીએ છીએ, ને અવારનવાર એમના ઘરની મુલાકાત બેથાને એમાં લેતા હતા. ત્યાં આગળ જાય છે અને માર્થા પરોણાગત કરવામાં, કારણ કે મહેમાન આવ્યા હોય એટલે સ્વાભાવિક છે કે આપણે એમની સેવા ચાકરી કરવી પડે, એમની મહેમાનગીરી ઘરે કરવી પડે, એટલે એ પરોવાય છે. પણ બહુ કામ હશે એટલે તો ગભરાઈ જાય છે, હવે મારું શું થશે? ને આ જો ને મરિયમ તો કહે છે પ્રભુના ચરણોમાં બેસી ગઈ છે, પ્રભુની વાતો સાંભળે છે, પ્રભુને ફરિયાદ કરે છે, પ્રભુ પ્રભુ આ મરિયમ મને કામમાં મદદ કરતી નથી, એ કામમાં મદદ કરવા માટે તું કે પ્રભુ આ મરિયમ મને કંઈ પણ મદદ કરતી નથી અને કામ ઘણું છે, તો શું એની તને ચિંતા નથી? અને પ્રભુ એને શું કહે છે કે તારે ચિંતા કરવાની જરૂર નથી, મરિયમે સારામાં સારો ભાગ પસંદ કર્યો છે જે તેની પાસેથી લઈ લેવામાં આવશે નહીં. માથી 6:31-33 આપણે બધા જાણીએ છીએ, રિપીટ કરું છું જરા. માટે અમે શું ખાઈએ અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ના કરો, કેમ કે તમારા આકાશમાં બાપ જાણે છે કે બધાની તમને અગત્ય છે. પણ તમે પહેલાં દેવના રાજ્યને તથા તેના ન્યાયપાળન શું, એટલે બધા વાના પર તમને અપાશે નહીં. એ જરૂર છે, પ્રભુને શોધવો, પ્રભુની પાસે આવવું એ બહુ જરૂર છે, એનું ન્યાયપણું સમજવું એ બહુ જોઈએ. એ કરો પહેલાં, આ તો બધું થઈ જશે. કે છે ગીતશાસ્ત્ર 147:9 લખવામાં આવ્યું છે કે પશુને તેમજ પોકાર કરતા કાગડાના બચ્ચાને પણ તે ખોરાક આપે છે પ્રભુ, અને આપણે જ્યાંથી ઉત્તમનાથી આપણને તૃપ્ત કરે છે જેથી આપણે જીવવાની તાજી કરાય છે. માથી 6:27 એમ કહે છે અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે? ચિંતા, આપણે ચિંતાઓ કહીએ છીએ, ચિંતા આપણું શરીર ખવાઈ જાય છે ને, ચિંતા આપણને નાશના માર્ગે લઈ જાય છે, આપણું શરીર ધોવાઈ જાય છે. ચિંતા કરવાની જરૂર નથી. બહુ સચોટ જવાબ ફિલિપી 4:6-7 આપવામાં આવ્યો છે. શું છે? કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતી વડે ઉપકાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો, અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા તમારા મનોની સંભાળ રાખશે. પ્રભુને આપણે આપણી ચિંતાઓ શોધીએ, પ્રાર્થના કરીએ, પ્રભુને જણાવીએ, પ્રભુ એનો માર્ગ કાઢશે. સિંહના બચ્ચાને તંગી પડે છે અને ભૂખ વેઠવી પડે છે, પણ જેઓ યહોવાને શોધે છે તેને કોઈ પણ સારા વાનાની અછત હોશે નહીં. બહુ સ્ટાન્ડર્ડ વાક્ય નહીં ગીતશાસ્ત્રનું. હવે યિર્મિયાહનું પુસ્તક 29:13 લખ્યું છે, તમે મને શોધશો, જો ખરા હૃદયથી તમે મને ઢૂંઢશો તો હું તમને મળીશ. અને એશાયા પ્રવચકના પુસ્તકમાં લખ્યું છે કે યહોવા પાસે છે એટલામાં તેને મળો, તે નજીક છે એટલામાં તેને હાંક માર. પ્રભુ એમની સાથે જ ચાલતો હતો મેઘસ્તંભ અગ્નિસ્તંભમાં, પણ એ એમણે ના કર્યો, પ્રભુને શોધવાનો પ્રયત્ન ના કર્યો, પણ દુરાગ્રહ પ્રમાણે તેઓ ભૂંડાઈ તરફ આગળ ચાલે છે. ગીત નંબર 205 જો, આહા કેટલી શાંતિ ખોઈએ વળી વેઠી અમતા ત્રાસ, કેમ કે બધી ચિંતા લઈને જતા નથી ઈસુ પાસ. આપણે ચિંતાઓ લઈને પ્રભુની પાસે જવાની જરૂર છે. કચકચ શબ્દ બીજો પોઈન્ટ મેં લીધો છે. આપણા આજના શાસ્ત્ર વાંચનમાં તમે વાંચો, 15મી જે આજે અત્યારે શાસ્ત્ર વાંચન કર્યું, એમાં 7 વાર કચકચ શબ્દનો ઉપયોગ થયો છે. 7 વાર માથીની 18 જે તમે વાંચો તો ત્યાં આગળ પિત્તર પ્રભુને કહે છે કે પ્રભુ મારો ભાઈ અપરાધ કરે તો હું કેટલી વાર સુધી એને માફ કરું છું? 7 વાર સુધી. પ્રભુ એને જવાબ આપે કે હું તને 7 વાર નહીં કહેતો, પણ 70 ગણી 7 વાર કરું. ચાલો કે માફ જ કર એમ વલાવો. શું આપણે આપણા જીવનમાં સતત કચકચ કરતા નથી? આપણે હંમેશા કચકચ કરી, આપણો સ્વભાવ હંમેશા કચકચ્યો રહ્યો છે. ગુજરાતીમાં કહેવત છે ને, સંતોષી નર સદા સુખી ને. તો એના માટેના 2 દાખલા ઉદાહરણ જરા જોઈએ. માર્ક 14:3-10 ને એમાં પેલી વાત આવે છે કે મરિયમ જ્યારે ઈસુ સિમોન કોડિયાના ઘરમાં હતો ત્યારે એક સ્ત્રી જટામાસીના અતિ મૂલ્યવાન અત્રની ભરેલી સંગીમરમરની ડબ્બી લઈને આવી અને એ ડબ્બી ભાગીને તેણે તેના માથા પર હેળ્યું નહીં, અને પછી બધાએ કચકચ કરી, આટલું મોંઘું અત્તર બધા જાણતા હશે ને, બહુ મોઘું છે ને, આપણને પણ એ બધી બહુ ખબર હોય. એટલે કહ્યું કે આટલું મોઘું અત્તર કે છે કે એ બગાડ કર્યો કે છે, એને 300 દિવસથી વધારે ઉપજ્યા હોત ને, કેટલાય ગરીબોને અપાયો. શાંત, ગરીબો તમારી સાથે છે પણ હું સદા તમારી સાથે નથી. દફનને સર અગાઉથી તેણે મારા શરીરને અત્તર જોડ્યું છે. અને બીજો એવો દાખલો છે, લુક 5:27-32, લુક 5:27-32. લેવી દાણી ચોકી પર નોકરી ફરજ બજાવતો હતો નહીં, અને પ્રભુએ એને ટેલ નાખી, લેવી ચાલ મારી પાછળ આવ. અને લેવી બધું મૂકીને પ્રભુની પાછળ જાય છે નહીં. અને પછી પ્રભુ યસુને માટે મોટી મિજમાની એના ઘેર કરે છે. અને બીજાએ ઘણા દાણીઓને, બીજા ઘણા મહેમાનોને નોતર્યા હશે. અને મોટો સમુદાય ત્યાં આગળ ભેગો થાય છે અને મોટી મહેફિલ છે, મિજબાની પ્રભુને માટે તૈયાર કરવામાં આવી છે. અને પછીથી પેલા શાસ્ત્રી ફરોશીઓથી આ ના જોયું, ના સાંખી શક્યો. એટલે લોકો શું કહે છે, તમે લોકો કેવા છો, દાણીઓ અને પાપીઓની જોડે ખાવ છો પીવો છો કે છે? દાણીઓ અને પાપીઓની વિરુદ્ધ કચકચ કર્યા, કચકચ શબ્દ ત્યાં આગળ આવે છે. આ બધા બહુ વાત પહેલમાં ઉદાહરણ, પણ બીજું ઉદાહરણ મેં તમને આપ્યું, કચકચ કરી. પ્રભુ કેવો સરસ જવાબ આપે છે, જેઓ માદા છે તેઓને વૈજ્ઞ ગત્ય છે, જેઓ સાજા છે તેઓને નથી. ન્યાયીઓને નહીં પણ પાપીઓને તીડવાને હું આવ્યો છું. ઉડાવ દીકરાનું હું ઉદાહરણ આપણે બધા જાણીએ છીએ ને. અને ઉડાવ દીકરો એના બાપને ત્યાં પાછો આવે છે, એનો બાપ એનો સ્વીકાર કરે છે, અને મોટી મહેફિલ ને મિજબાની એને સરસ કપડાં પહેર્યા છે. નવા આપણે બધું જાણીએ છીએ. એનો છોકરો કદાચ ફાર્મમાંથી આવે છે, મોટો દીકરો, ઓહો ફટાકડા ફૂટે છે, ઓહો ધુમાડો, એટલે કાચ બધું ગુલથાન થઈ રહ્યું છે. નોકરને બોલે છે કે ભાઈ આ શું છે, અરે કે તારો ભાઈ પાછો આવ્યો છે કે છે, અને તારા બાપાએ એને કારણે મોટી બીજમાની કરી છે. જો આ ધુમાડો, રસોઈ કેટલી સરસ બની રહી છે, જો મગમગતી રસોઈ બને છે, જો ધુમાડો એનો જાય છે, લાકડા સળગે છે એનો, નહીં અંદર જવા તૈયાર ન થાય બાપના ઘરમાં જ. અને બાપ બિચારો વૃદ્ધ ત્યાં આગળ આવે છે. અને પછી એમ કહે છે એ છોકરો, શું કહે છે મોટો દીકરો, કહે છે કે હું તારી આજ્ઞા કઈ કદી ઉથામતો નથી, તારા માટે હું હંમેશા તને મદદ કરવા માટે તત્પર રહું છું. પણ તે એક લવારું સરખું પણ મારા મિત્રોની સાથે હું મિજબાની કરવા માટે આપતો નહીં. તારો દીકરો કે તારું નામ બદનામ કરી નાખ્યું, તું પ્રતિષ્ઠા પાત્ર માણસ હતો, પણ તારું નામ એને ધૂળમ કરી નાખી દીધું. અને છતાં એ કહે છે કે તે એના માટે આવું બધું કર્યું છે. કેવો સરસ જવાબ એનો બાપ આપે છે, મારા દીકરા આ બધું તારું છે, તારે તો આનંદ કરવાનો હરખાવાની જરૂર હતી. આ તારો ભાઈ ખોવાઈ ગયેલો, કોઈ આશા નથી એના માટે, પણ અજબ જેવું પ્રભુએ એના હૃદયનું પરિવર્તન કરીને પાછો આવ્યો છે. એ મરી જ ગયા બરાબર હતો, પણ એ જીવતો થઈને પાછો આવ્યો છે. વાલા ભાઈ બહેનો, ત્યાં આગળ ઉદાવ દીકરાના દ્રષ્ટાંતમાં એનો મોટો ભાઈ આવી કચકચ કરે છે. બરાબર, આપણે બધાને સ્વભાવ કચકચ્યો બહુ નહીં ને, મારે પાસે આટલું બધું છે, મારી પાસે નહીં, સુખી છે ને, લહેર પણ પચ્યા છે ને, આ મારે ચાલતા જવું પડે છે, સ્વભાવ છે આપણો ને, ઈર્ષ્યા, બીજાની ઈર્ષ્યા કરવાની. જો બહુ સરસ જવાબ મળે છે, Hebrews 13:5, Hebrews પુસ્તક 13:5, તમારો સ્વભાવ નિર્લોભી હોય, નિર્લોભી થાય, પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો. જો બાઇબલ એવું શીખવે છે, રાજાને મેલ હોય કંઈ કંઈ મારે મારી ઝૂંપડી પાડી નાખવાનો અર્થ નહીં, હું રહીશ કંઈ ભાઈ, શું પડશે તાર કંઈ જઈશ, વરસાદ પડશે તાર શું કરીશ, આપણે આપણી ઝૂંપડી રાખવાની જરૂર છે. એમ આ માણસના મેં જે ઈર્ષ્યાનો ગુણ છે ને, એ બહુ ભયંકર છે ને. નીતિવચન 14:30 એમ કહે છે, પણ ઈર્ષ્યા હાડકાનો સડો છે. હાડકાનો સડો આપણો બહુ આપણો સ્વભાવ એવો છે નહીં, કોઈનું સારું આપણે સાંખી શકતા નથી. પ્રભુ આપણને એ શીખામણ આપે છે કે આપણે સંતોષી રહીએ અને નિર્લોભી રહીએ અને ઈર્ષ્યાને આપણા જીવનમાંથી દૂર કરીએ. ત્રીજો પોઈન્ટ મારા મગજમાં આવે, કદર કરીને. કેટલું બધું સરસ ખાવાનું આપ્યું છે, એના માટે લખ્યું છે, ગણના 11:6, પણ હાલ તો અમારો જેવો સુકાઈ ગયો છે, અહીં કંઈ જ આ માનસ બીજું કંઈ અમારી નજરે પડતું, કદર ના કરી, પ્રભુએ એમના ઉપર વૃષ્ટિ કરી ખોરાકની, પણ એમણે કદર કરીને. યશા 53:3 એમ લખવામાં આવ્યું છે, તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો, ને આપણે તેની કદર બૂજી નહીં. ગીતશાસ્ત્ર 78:24 કેવું સરસ વાક્ય છે, જો ઇસરાયલીઓ માટે દેવે આકાશમાંથી માન્ના વરસાવ્યો અને તેઓને સ્વર્ગીય ભોજન આપ્યું, માણસોએ દેવદૂતોની રોટલી ખાધી, તેઓને તૃપ્તિ થતા સુધી ખોરાક મોકલ્યો. ગીતશાસ્ત્ર 78:27 એમ લખવામાં આવ્યું છે, સમુદ્રની રેતીની પેઠે પક્ષીઓ તેમના પર વરસાવ્યા, તેઓની છાવણી વચ્ચે અને તેઓના રહેઠાણની ચારે બાજુ તેણે તે પાળ્યા, તેઓ તે ખાઈને બહુ તૃપ્ત થયા. પ્રભુ એમના માટે કેટલું બધું કર્યું. પુનર્નિયમ 8:4 જો એમાં લખ્યું છે, એ લોકોના પગ 40 વર્ષ સુધી ચાલતા રહ્યા, પણ કહે છે કે એ લોકોના પગ સુજી ના ગયા અને એમના વસ્ત્ર જીર્ણ ના થાય. કેવી અજૈબ જેવી વાત, કપડાં તો જીર્ણ થઈ જાય, પણ 40-40 વર્ષ સુધી પ્રભુ એમને કેટલી સુંદર ટેક કરી લીધી હશે. એ બધું ભૂલી ગયા, પ્રભુની કદર ના કરી, પ્રભુ ઉત્તમ માનાનો અપનાર છે, એ ભૂલી ગયા. અને એ જમાના જ્યારે પ્રભુ ઈસુ આવ્યા પૃથ્વી ઉપર બલિદાન થવાને માટે, આપણને માનવજાતને પાપમાંથી મુક્ત કરાવવાને માટે, પણ કેટલા બધા લોકો એવા હતા, શાસ્ત્રીનો સાધુ કે કદી પુનર્નામન માનતા નથી, કેટલા બધા લોકો ખ્રિસ્ત વિરોધીઓ હતા, પ્રભુ ઈસુને ધિક્કારતા હતા અને કદી પ્રભુના પ્રેમની એમણે કદર કરી. જૂના જમાના 2011 વર્ષ પૂરા થઈ ગયા છે આજે, પણ આજે કેટલા બધા લોકો પ્રભુને જાણવા છતાંય જાણતા નથી, એવી રીતે વર્તે છે, અંધકારમાં જીવન ગાળે છે, પાપમાં ને દુષ્ટતામાં ને ભંડાઈમાં આગળ વધે છે. પ્રભુનું નામ જાણે છે પણ પ્રભુનું નામ માનતા નથી, અંધકારમાં કદર કરતા નથી. પ્રભુએ પોતાનું આખું જીવન સ્વર્ગીય વૈભવ બધો ગુમાવ્યો અને આપણા માટે આગળ આવ્યા, પણ કેટલા બધા લોકો આજે પણ નાશના માર્ગે જઈ રહ્યા છે, કદર કરતા નથી. વાલાઓ, પ્રભુ ઈસુના અનિર્વાચ્ય દાનોને ધ્યાનમાં લઈને, પ્રભુની અત્યુત્તમ કરુણા ધ્યાનમાં લઈને માણસ તેની સ્તુતિ કરે તો કેવું સારું. આપણે પ્રભુની આભાર સ્તુતિ કરવાની બહુ જરૂર છે. બીજો એક મુદ્દો મારા ધ્યાનમાં આવ્યો છે, જૂની વસ્તુઓ યાદ કરીને, હમણાં જ આપણે વાંચ્યું, માછલી અમે મિસરમાં ખાતા હતા, એ હાંડલીઓ પાસે બેસતા હતા અને માંસ અને રોટલી ધરીને ખાતા હતા, એ તળબૂચ, એ ડુંગળી, એ પ્યાજ, એ લસણ, જાત જાતની વસ્તુઓ યાદ કરે છે. માણસનો જૂનો સ્વભાવ નહીં, પ્રભુએ એનાથી વિશેષ એ લોકોને આપ્યું, પણ ધરાયા નહીં અથવા તો એ વિશે વિચારને કે પણ જૂની વસ્તુ માણસનો સ્વભાવ છે, જૂનું યાદ કરે, જૂની વસ્તુ યાદ કરે. પણ આપણે આપણો જૂનો સ્વભાવ બદલી નાખવાની જરૂર છે. સંત પાઉલ સંત નહોતો પણ એક જબરજસ્ત ખ્રિસ્ત વિરોધી હતો, આપણે જાણીએ છીએ ને, એનું જૂનું માણસ પણ કેટલા બધા ખ્રિસ્તી લોકોની એણે સતામણી કરી, પ્રભુ ઈસુને એ માનતો જ નહોતો, અને જે કોઈ ખ્રિસ્તીઓ મળે એને કેવી રીતે લાખ સુધી એને જેલમાં પુરાવો, કે એમને શિક્ષા થાય એવું કરો, કે એને મારી નાખવા પ્રયત્ન કરો. જૂનું માણસ પણ, હું એને અંગ્રેજીમાં સોલિઝમ કહું છું, સોલ SAUL સોલ એના એના પછી સોલિઝમ SISM લગાડી દઉં છું, સોલિઝમ. પણ જ્યારે એને પ્રભુનું દર્શન થયું, પ્રભુએ એને પસંદ કર્યો, ત્યારે પાઉલ બન્યો, સંત પાઉલ બન્યો, પોલિઝમ, બરાબર, એ સાચો પ્રભુનો સેવક બન્યો. ને એ તો શું કહે છે, મારે તે જીવવું તે ખ્રિસ્ત, મરવું તે લાભ છે, વધસ્તમ સિવાય હું કસાયમાં માનતો નથી, વધસ્તમ વિના હું કસાયમાં અભિમાન કરવા તૈયાર નથી, હું નહીં પણ મારામાં ખ્રિસ્તી. આખું જીવન એનું બદલાઈ જાય છે. બહુ સરસ સ્ટ્રાઇકિંગ વાક્ય છે, ફિલિપી 3:13. સંત પાઉલ કહે છે, એક કામ હું કરું છું, એટલે કે જે પછવાડે છે તેને વિસરીને અને જે અગાડી છે તેની તરફ ધાઈને ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાની ભણી આગળ વધું છું. આપણે આગળ વધવાનું છે, પાછલું જીવન એને ભૂલી જવાનું છે, ખ્રિસ્તમાં ઉમેરવાનું છે, આગળ જવાનું છે. આપણે બધાએ જાણીએ છીએ બાકીને લોટની વહુને સંભાળો. લોટની વહુ, લોટને એની પત્નીને પ્રભુ ઈસુએ બચાવ્યા એ સમો એ સદોમમાંથી નહીં, અને પ્રભુના દૂત એમને ઠેર કળ દૂર સુધી લઈ ગયો. લગભગ એમનો બચાવ 100% જેવો થઈ ગયેલો. પણ લોટની વહુ પછવાડે જોયું નહીં, પ્રભુએ ના કહ્યું. પછવાડે જોયું તો ને સીધા ચાલ્યા જાવ કે પછવાડે જોયું. કદાચ એમ વિચાર્યું છે કે આ ધડાકાને ભડાકાને બધું થઈ રહ્યું છે, લઈને જરા ઝડકાઈ લો, કંઈ મારું ઘર બળતું છે, લઈને જોવાય તો જો. બધા લોકો ચીચ્યા છે જ જોઈ લીધું. પ્રભુની નજરમાં તો એ આવી ગયું નહીં, અને તરત એ શું થઈ જાય છે, ખારનો થાંભલો થઈ જાય છે. આપણે હંમેશા ક્યાં જોવાની જરૂર છે, આગળ જોવાની જરૂર છે. આપણું જૂનું માણસ પણ આપણે દૂર કરવાની જરૂર છે. કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પછવાડે જોવે તો તે દેવના રાજ્યને યોગ્ય નથી. લૂક 9:61-62 એમ કહે છે. નીતિવચન શું કહે છે, 4:25 બહુ સુંદર વાક્ય છે. તારી આંખો સામે નજરે જોવે, અહીંયા આગળ સામે નજરે જોવે, આગળ જો, જ્યાં શાંતિ છે, જ્યાં આશા છે, જ્યાં ઉદ્ધાર છે, પાપની માફી છે, અનંત જીવન છે, પ્રેમ છે. આપણી નજર વધસ્તંભ તરફ હંમેશા રાખીએ એવો પ્રભુ ઈચ્છે છે. સામે જોઈએ જ્યાં વધસ્તંભ છે, ત્યાં આગળ પ્રભુ ઈસુ એ આપણા માટે બલિદાન આપ્યું હતું. એ એક મુદ્દો છે આગલા પાલન નહીં. હવે એ તો હમણાં જ આપણે જોયું કે માનના નાના દાણા છે. હું ઘણી વાર એમ વિચારું છું કે આપી નાનો સાકરીઓ, સાકરીઓ બધાએ જોયો હશે, નાનો સફેદ દાણો એવો કંઈક દાણો હશે, અને સવારે ઝાકળ પડે, સાથે સાથે માનનાય પડે અને લોકો વીણી લાવે અને ખાય વગેરે. એ બધી વાત હમણાં જ આપણે વાંચી. પણ એમાં 3 નિયમ ભંગ કર્યા એ લોકોએ. 3 નિયમ ભંગ કર્યા. પહેલો નિયમ એ ભંગ કર્યો, એમણે એમ કહ્યું કે તમારે સાચવી રાખવું નહીં, રોજનું રોજ વીણો અને ખાઓ. પણ ઘણા લોકોએ એ રાખી મૂક્યું, ને આપણે જોઈએ છીએ કે એ ગંધાઈ ઉઠ્યો, અમે કીડા પડ્યા. આ એ પહેલો નિયમ તોડ્યો અમે, આજ્ઞા પાળી નહીં. પ્રભુએ જે કહ્યું હતું મૂસા મારફતે એ આજ્ઞા પાળી નહીં. બીજો નિયમ ભંગ એમણે એ કર્યો, પ્રભુએ કહ્યું તમે 6ઠ્ઠે દિવસે બમણું ભેગું કરી લો, વધારે ભેગું કરી લો, ખાવા એટલું ખાઓ, બાફો શેકો જે કરો. એ કહે છે પેનકેક જેવું લાગે. અંગ્રેજી વર્ઝન બાઇબલ હું વાંચતો હતો ત્યારે એમાં એવું લખવાનું છે કે પેનકેક જેવું લાગે એમ. સારું કહેવાય એમ, માલપુરા જેવું. હું માલપુરાની વાત આવે મને મોં પાણી આવી જાય છે. સારું, તો એ લોકોને ખાસ આજ્ઞા કરેલી કે તમે 7મે દિવસે વિશ્રામના દિવસે, સબતના દિવસે એ શોધવા ના જશો. તો એ ઘણા લોકો એવા નીકળ્યા કે જે એને શોધવા માટે બહાર ગયા, અને અજાય બી વચ્ચે એ એમને મળ્યું જ નહીં. પ્રભુએ ના કહ્યું હતું તમે ના જશો, તો એ હુકમ માન્યો નહીં અને બહાર ગયા, એટલે સાબાતનો ભંગ કર્યો. નિર્ગમન 20મા અધ્યાયમાં બધાએ 10એ 10 આજ્ઞાઓ આપેલી છે, ત્યારે જોઈ લેજો. નિર્ગમનનું પુસ્તક 20મા અધ્યાયમાં પ્રભુએ જે 10 આજ્ઞાઓ કે વિધિઓ ફરમાયા હતા મૂસાને લખેલા છે, એમાં સાબાત બહુ પવિત્ર પાળવો જોઈએ એ લખેલું છે. હવે આપણે પણ સાબાત પવિત્ર પાળવો જોઈએ, જો કે આપણે પરિસ્થિતિ પ્રમાણે નથી પાડતા, એ આપણી ભૂલ છે, મારી ભૂલ છે, હું કબૂલ કરું છું. પણ પ્રભુ આપણને એવું નૈતિક બળ આપે કે જેથી આપણે સાબાતને શક્ય એટલો પવિત્ર પાળવા માટે પ્રયત્ન કરીએ. 1 સમુએલ 15:22 એમાં એમ લખવામાં આવ્યું છે કે યજ્ઞ કરતાં આજ્ઞા પાલન સારું છે, અને ઘેટાની ચરબી કરતાં વચન માનવું સારું છે. પોતાની વાણી પળાયાથી યહોવા જેટલો રાજી થાય છે, તેટલો દહનિયાર પણ થી કે યજ્ઞોથી તે થાય છે. શું યજ્ઞ કરતાં આજ્ઞા પાલન સારું છે? પ્રભુની આજ્ઞા પાળવી. હું નિયમિત દેવળમાં જઉં છું, ગુડ, બહુ સરસ યજ્ઞ છે. હું માદાની મુલાકાત લઉં છું, ગુડ, બહુ સરસ યજ્ઞ છે. હું મારાથી શક્ય એટલું દાન આપું છું, બહુ સરસ. હું ફેલોશીપમાં માનું છું, બધા ભાઈઓની સાથે હળી મળીને રહ્યો, અરે હું બહુ સરસ રીતે નોકરી કરું છું, જરાય બે નહીં રહેતો હા, કે બહુ સરસ નોકરી, 8-8 કલાક બહુ સરસ રીતે, સારી વાત છે. પણ આ બધાથી વિશેષ પ્રભુ શું ઈચ્છે છે? આજ્ઞા પાલન. પુનનિયમ 8 અને 6માં બહુ સ્પષ્ટ લખેલું છે. પુનનિયમ 8 અને 6, યહોવા તારા દેવના માર્ગમાં ચાલીને અને તેનો ડર રાખીને તેની આજ્ઞાઓ પાળવી, એને ભીખ રાખો, એની આજ્ઞાઓ પાળો, એના માર્ગમાં આપણે ચાલવાની બહુ જરૂર છે. યહોશુઆ 1 અને 8માં બહુ સરસ વાક્ય છે, બધા આપણે જાણીએ છીએ. યહોશુઆ 1 અને 8, એ નિયમશાસ્ત્ર, એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે, કારણ કે ત્યારે તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતે પામશે. પહેલું યોહાન 5 અને 3 બહુ સુંદર વાક્ય છે. પહેલું યોહાન 5 અને 3, કેમ કે આપણે દેવની આજ્ઞાઓ પાળીએ એ જ દેવ પરનો પ્રેમ છે, અને તેની આજ્ઞાઓ ભારે નથી. પ્રભુએ જે આજ્ઞાઓ આપી છે, જો કે આપણને માનવીય રીતે કદાચ ભારે લાગે, પણ જો આપણે પ્રયત્ન કરીએ તો એમાં આપણે ઘણી બધી સફળતા મેળવી શકીએ એમ છે. બાઇબલ પોતે જ એમ કહે છે કે તેની આજ્ઞાઓ ભારે નથી. આભાર માનવો જોઈએ ને, પ્રભુએ આટલું સરસ ખોરાક આપ્યો, આટલું સરસ પીવાને પાણી આપ્યું, બધી વસ્તુ પ્રભુએ એમને પૂરી પાડી. મેઘસ્તંભ થયો, અગ્નિસ્તંભ થયો, પણ આભાર ના માન્યો, એમની દુષ્ટતામાં આગળ વધ્યા, મૂર્તિ પૂજામાં આગળ વધ્યા, ભૂંડાઈમાં આગળ વધ્યા. મેં હમણાં જ કહ્યું એમ, 7 ગણે 70 ગણે 7 વાર એ લોકો પ્રભુથી વિમુખ થઈ ગયા, ભૂલો કરતા રહ્યા, મૂર્તિ પૂજા કરતા રહ્યા, અવળે માર્ગે ચડી ગયા, જીવતા પ્રભુને ભૂલી ગયા. પણ પ્રભુ તો કેવો છે? ગીતશાસ્ત્ર 103:8માં કહ્યું છે ને, કૃપાળુ તથા દયાળુ તથા કરુણાળુ, કોપ કરમે ધીમો તથા કૃપા કરે મોટો. પ્રભુ આપણો એવો દયાળુ બાપ છે કે આપણા ઉપર સદા ધમકી આપતો નથી, આપણા ઉપર હરમિશ દયા રાખે છે. આ ઇસ્રાયેલી પ્રજા ને પ્રભુએ એમનો વારસો કરી લીધો. આ મારી પ્રજા છે, મારા ખાસ લોક છે, પવિત્ર યાચકો છે, અને પ્રભુ હરમિશ એમને માફી આપતા રહે. જ્યારે જ્યારે તેઓ પ્રભુની પાસે આવે અને પ્રભુને પાસે વિનંતી કરે, પ્રભુ અમે અપરાધ કરી છે, અમને માફ કરો, તો પ્રભુ માફ કરતા હતા. અનેકવિધ આશીર્વાદોને માટે, ભૌતિક તેમજ આત્મિક આશીર્વાદોને સદાય યાદ કરતા આપણે નિત્ય દેવની આભાર સ્તુતિ કરવી જોઈએ. લુક 17માં પહેલા 10 રક્ત પીત્યા, નહીં 10 રક્ત પીત્યા. પ્રભુએ ચાલતા ચાલતા એમનો રોગ મટાડી દીધો, અને હરખભેર થઈ ગયો, અરે આજે ઘેર જઈશું ને, આમ કહીશું તેમ કહ્યું, મારો આ મિત્ર મળશે ને આમ કહે, સરસ ગુડ. પણ પ્રભુએ આટલું મોટું કામ એમના માટે કર્યું, આટલું મોટું સાજાપણું એમને આપ્યું, એ ભૂલી ગયા. ફક્ત એક જ તે પાછો સમરો ને પાછો ફર્યો, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પ્રભુનો આભાર માન્યો. ભલા ભાઈ બહેનો, પ્રભુ આપણને અનેકવિધ આશીર્વાદો આપી રહ્યા છે, પ્રભુનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. હરમેશ આપણે પ્રભુનો આભાર માનતા રહેવું જોઈએ. અને હવે છેલ્લો મુદ્દો જરા જોઈ લે, આત્મિક માનના અને જીવતું પાણી. પહેલી બધી વસ્તુ કરી વૃષ્ટિ, એ તો દૈહિક કે ભૌતિક, હવે આત્મિક વૃષ્ટિની વાત. પ્રભુ ઈસુ યોહાન 6:27માં કહે છે, 6:27માં, જે અન્ન નાશવંત છે તેને સારું નહીં, પણ જે અન્ન અનંત જીવન સુધી ટકે છે, જે માણસો દીકરો તમને આપશે તેને સારું મહેનત કરો. પુનર્નિયર 8:3માં જણાવે છે કે માણસ ફક્ત રોટલીથી જ જીવતું નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી, આમાંથી વચનથી જીવે છે. યોહાન 6:32-35, યોહાનની સુવાર્તા 6:32-35 ટૂંકમાં, પણ આકાશમાંથી જે ખરી રોટલી આવે છે તે મારો બાપ તમને આપે છે, કેમ કે આકાશમાંથી જે ઉતરીને જગતને જીવન આપે છે તે દેવની રોટલી છે. ઈસુએ તેને કહ્યું કે જીવનની રોટલી હું છું, આત્મિક માનના, બરાબર છે, જે કોઈ એ રોટલી ખાય તો તે સદા જીવતો રહેશે. જીવનની રોટલી ખાવી એટલે એનો અર્થ, બરાબર, હવે આપણે સાંભળીએ, જીવનની રોટલી ખાવી એટલે એનો અર્થ એ છે કે આપણે ખ્રિસ્ત ઈસુનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરવો, ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો છે એવો દ્રઢ વિશ્વાસ કરવો અને તેની સાથે અંગત સંબંધમાં જોડાવું. આપણે બે રીતે ઈસુ ખ્રિસ્તની સાથે જોડાઈ શકીએ છીએ, બે રીત છે. તેના મૃત્યુ અને પુનરુત્થાનમાં વિશ્વાસ કરો. પ્રભુ ઈશ્વરે પોતે કહ્યું છે, પુનરુત્થાન તથા જીવન હું છું. અને આપણે જાણીએ છીએ કે આપણા પ્રભુ હર હંમેશ સજીવન છે. પ્રભુ મરેલા નથી, જીવતાનો દેવ છે આપણો, બરાબર છે, અને જીવન છે પ્રભુ, પુનરુત્થાન તથા જીવન છે. અને બીજો મુદ્દો એ છે કે પ્રભુએ આપેલા નમૂના પ્રમાણે જીવન જીવવું, તેના શિક્ષણને અનુસરવું અને પવિત્ર આત્માના સામર્થ્ય પર વિશ્વાસ કરવો. પ્રભુ ઈસુ યોહાન 4માં જાણે છે તેમ પાણીની વાત, પેલી સમૃદ્ધભાઈ કે જીવતું પાણી હું છું, જો તું મને પીશ તો તું આને જીવન સુધી એ પાણી જીર્યા કરશે અને તારે પાણી ફરી ભરવા માટે આવવું નહીં પડે. હવે વાલા ભાઈ બહેનો, એવું કોઈ આત્મિક માનના નથી કે એવું કોઈ આત્મિક પાણી નથી કે આપણે જોઈ શકીએ, પણ આપણે એનો અનુભવ કરી શકીએ ને. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવતું પાણી છે, જે કોઈ એને પીવે છે એને કદી તરસ લાગતી નથી. એટલે પ્રભુની સાથે એકરૂપ થઈ જાઓ, પ્રભુને પહેરી લેવો. જો રોમી 13:14 તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો. અને હમણાં જ આપણે શાસ્ત્ર વાંચન કર્યું, લુકિસભાઈમાં આપણે વાંચ્યું કે શાસ્ત્ર 36:9 કેમ કે જીવનનો ઝરો તારી પાસે છે. એ જીવતું પાણી, એ આત્મિક વાનના જે પ્રભુ આપણને આપી રહ્યો છે, એનો આપણે ઉપયોગ કરીએ, એનો ઉપભોગ કરીએ, પ્રભુની વધારે નજીક આવીએ, પ્રભુની અંગતતા નર્સ તરીકે સ્વીકાર કરીએ અને પ્રભુના માર્ગમાં આપણું જીવન વ્યતીત કરીએ એવો પ્રભુ ઈચ્છે છે. શૂરના અરણ્યમાં જ્યારે આ ઈસરાયલ પ્રજા હતા, 3 દિવસથી પાણી પીધું નહોતું અને કકડાટ કરે છે કે અમે શું પીએ, પાણી તો હતું પુષ્કળ પણ કડવું હતું. પ્રભુએ મૂસાને બતાવ્યું, જો ફલાણું વૃક્ષ છે એ વૃક્ષને તું કાપીને એને પાણીમાં નાખ, અને એ પ્રમાણે થયું, પાણીમાં નાખ્યું અને બધા પાણી મીઠા થઈ ગયા. ત્યાંથી આગળ જાય છે અને એલિમમાં આવે છે, અને પ્રભુ એમના માટે 12 કુળો માટે 12 જરા પીએ જ જાઓ, બાઉન્ટીફુલ પ્રોવિઝન અંગ્રેજીમાં આપણે કહીએ ને. અને 70 ખજૂરી એક નહીં, 70 તે નદી પોસા નદી પાસે રોપાયેલા ઝાડા જેવો થશે, જે પોતાના ઋતુ પ્રમાણે ફળ આપે. મને ખબર નથી ને આમ તેમ, પણ હું માનું છું કે એ સમય એવો હશે કે જ્યારે એ 70 ખજૂર ઉપર પુષ્કળ ખજૂર થઈ હશે. પ્રભુની કેવી અજાયબ જેવી યોજના, ખોરાક અને પાણી પ્રભુ ત્યાં તૈયાર રાખ્યા. મારો પ્રશ્ન એ છે કે વાલાઓ, તમારા મનમાં શું છે? મારા છે, મારા એટલે કડવાસ, કટુતા, ભૂંડાઈ, દુષ્ટતા, ઈર્ષ્યા, અહમ. હું નાનો હતો ને, ઓલીવર ભાઈ જાણતા હશે, નાના હતા અમે, ત્યારે અમે આવી રમત રમીએ, એન ગેન, દીવા ગેન, તારા મનમાં કોણ છે? અને પછી કોઈ કે પોપટ, પોપટે તો નીકળી જાય. એન ગેન, દીવા ગેન, તારા મનમાં કોણ છે? તાબીથા, તો તાબીથા નીકળી જાય. વાલાઓ, જો તમારા હૃદયમાં મારા છે તો હાલ જ માન્યકાળ છે, હાલ જ તારાનો દિવસ છે. બીજી કોરંથી 6:1 પહેલી કલમ, હાલ જ માન્યકાળ છે, હાલ જ તારાનો દિવસ છે, એને દૂર કરો. વાલાઓ, શું તમારા હૃદયમાં એલિમ છે? પ્રભુની કૃપા, અનેકવિધ આશીર્વાદો, પ્રભુનો પ્રેમ, પ્રભુનું વિશ્વાસુપણું, પ્રભુની દયા અને અનંત જીવન, એ એલિમ એનું જાણ કે નિર્દેશન કરે છે. જો વહેલાઓ તમારા હૃદયમાં એલિમ છે તો પ્રેઇઝ ધ લોર્ડ, પ્રભુનો આભાર માનો, સ્તુતિ કરો, આનંદ કરો, કારણ કે પ્રભુએ તમને ઉત્તમ ભેટ આપી છે. વાલાઓ, આપણે વિચાર કરીએ કે મારા હૃદયમાં શું છે. મારા હોય તેને કાઢી નાખીએ, અને એલિમ હોય તેને સ્વીકાર કરીને પ્રભુનો આભાર માનીએ. આમેન.